તારીખ 14/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 323
છે. ત્યાંથી આપણો સ્વાધ્યાય ચાલુ રાખવાનો છે. હવે પરમાર્થ નૈતિ કહે છે. પરમાર્થ નૈતિ એટલે શું? કે પ્રમાણથી તો વાત કરી અને આત્મા એક પણ છે વ્યવહાર દ્રષ્ટિએ, નિશ્ચય દ્રષ્ટિએ એક, નિશ્ચય દ્રષ્ટિએ એક છે, વ્યવહાર દ્રષ્ટિથી અનેક રૂપ છે. એ બધી પ્રમાણના બંને વિભાગ છે, નિશ્ચય અને વ્યવહાર. એ બધું પ્રતિપાદન કર્યા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 506 ચાલે છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ નો વિષય લીધો છે. આમાં ઉપદેશ બોધ એટલે જે ઉપદેશ થી જીવને સંસાર ભય, પરિભ્રમણનો ભય દ્રઢ થાય, અને દ્રઢ થવાથી એની ચિંતના વેદના થાય અને એનાથી છૂટવાનો ઉપાય શોધે, એવા પ્રકારની જે અસર થવી જીવને એને ઉપદેશ બોધ પરિણામો એમ કહેવાય. એવો ઉપદેશ બોધ પરિણમતા જ્ઞાનમાં નિર્મળતા આવવાની શરૂઆત થાય ત્યારે આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સમજવા યોગ્ય જ્ઞાનની સ્થિતિ થાય ત્યારે એને સિદ્ધાંત બુદ્ધની પ્રાપ્તિ થાય, કે જેથી કરીને વસ્તુના સ્વરૂપ જ્ઞાનમાં વિચલિતતા ન આવે, ચલિત પણ ન થાય, એવા સિદ્ધાંત જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પારમાર્થિક જે ઉપદેશ છે, પારમાર્થિક બોધ છે, એટલે જેનાથી સીધો આત્મકલ્યાણ સધાય એવો જે પ્રયોગાત્મક પ્રકાર છે, એ દશાની ઉત્પત્તિ થતા આત્મકલ્યાણ સધાય છે. આમ આત્મકલ્યાણ સાધવાનો આ પ્રકારનો એક ચોક્કસ પ્રોસેસ છે. હવે આ જ વિષય ઉપર પોતે ચર્ચા કરતા એમ કહે છે કે આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય અથવા એવો વિચાર ઉત્પન્ન થાય, ભેદ એટલે જુદો વિચાર ઉત્પન્ન થાય, કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે. ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધ છે એ વધારે મુખ્ય છે એમ જણાય છે. કેમ કે ઉપદેશ બોધ જેવો બોધ તો અન્ય મતમાં પણ છે, પણ સિદ્ધાંત બોધ જેવો બોધ અન્ય મતમાં નથી, જૈન મતમાં છે. વળી ઉપદેશ બોધ પણ સિદ્ધાંત બોધ સમજવા માટે છે. જો સિદ્ધાંત બોધ ન સમજે તો કેવળ ઉપદેશ બોધ થી પણ આત્મકલ્યાણ થતું નથી, કેમ કે એવો બોધ તો અન્ય મતના શાસ્ત્રોમાં પણ છે, જેમ કે યોગ વાસિષ્ઠાદિ, પણ એથી કઈ આત્મકલ્યાણ ન સધાય. ભલે ગમે એટલો વૈરાગ્ય આવે, આત્મકલ્યાણ કરવાની ગમે તેટલી તીવ્ર ભાવના થાય, તો પણ સિદ્ધાંત જ્ઞાન જોઈએ. સિદ્ધાંત જ્ઞાન જોઈએ, એટલે પદાર્થનો નિર્ણય થવો જોઈએ, અને પદાર્થનો નિર્ણય થાય ત્યારે સિદ્ધાંત જ્ઞાનની પ્રાપ્તિ થાય. પદાર્થ નિર્ણય થાય ત્યારે મૂળ સ્વરૂપ કેવું છે અને અવસ્થા કેવી છે એ બે વચ્ચેનું યથાર્થ જ્ઞાન, તફાવતવાળું જ્ઞાન બરાબર થાય છે. ત્યાર પછી જીવ મૂળ સ્વરૂપને અવલંબવા માટેનો પુરુષાર્થ કરે છે, પ્રયોગ કરે છે, એ પ્રકારે આગળ વધવાનું બને છે મોક્ષ માર્ગ સુધી પહોંચવામાં. કેમ કે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, એટલે સિદ્ધાંત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે. તો પછી સિદ્ધાંત બોધનું પ્રથમથી જ અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. તો શું કહે છે, પહેલેથી સિદ્ધાંત બોધ છે એનો અભ્યાસ કરે તો એટલો વહેલો જલ્દી આગળ વધી જાય કે ન વધી જાય, આવો વિચાર અહીંયા ઉત્પન્ન થાય. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. શું કીધું, વિપરીત છે. એક તો ક્રમ વિપર્યાસ છે, અનેક પ્રકારના જીવના અભિપ્રાયોના વિપર્યાસો છે, એમાં એક ક્રમ વિપર્યાસ છે. ક્રમ વિપર્યાસમાં શાસ્ત્રમાં ક્રમ વિપર્યાસને કારણ વિપર્યાસ પણ કહ્યો છે, કારણ કાર્ય વિપર્યાસ. સમ્યક જ્ઞાન ઉત્પન્ન નહીં થવામાં જ્ઞાનના જે ત્રણ મુખ્ય દોષ છે એમાંનો આ એક દોષ છે, કે કારણ કાર્ય વિપર્યાસ કહો કે ક્રમ વિપર્યાસ કહો, કે શું કારણ જોઈએ ને શું કાર્ય થાય ક્રમથી. એક સ્વરૂપ વિપર્યાસ, એટલે સ્વરૂપને વિપરીતપણે અવધારી લઈએ, અને એક ભેદાભેદ વિપર્યાસ, વસ્તુના સ્વરૂપમાં ભેદો કેવી રીતે છે, દ્રવગુણ પર્યાય ઉત્પાદ વૈધ્રુવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને અભેદપણું કેવી રીતે સધાય છે, અથવા વસ્તુનું અભેદ સ્વરૂપ કેવી રીતે છે, કે જે અવલંબનનો વિષય છે, અભેદ અવલંબનનો વિષય છે. આ સંબંધમાં જે વિપર્યાસ છે એને ભેદાભેદ વિપર્યાસ કહે છે. આ ત્રણ પ્રકારના વિપર્યાસો સમ્યક જ્ઞાન ઉત્પન્ન થવા ન દે અથવા મિથ્યા જ્ઞાનને હોય છે, અને તેથી કરીને જીવને પરપદાર્થમાં પોતાપણાની બુદ્ધિ, પરપદાર્થના કાર્યોમાં પણ કરતા બુદ્ધિ, પરપદાર્થની પર્યાયોમાં પણ સુખ બુદ્ધિથી ભોગતા બુદ્ધિ, અને સ્વરૂપનું અવલંબન હાથ નહીં આવવાથી પરપદાર્થની આધાર બુદ્ધિ, આ બધા વિપર્યાસો આમાંથી ઉત્પન્ન થાય છે. સ્વરૂપ વિપર્યાસમાં સ્વરૂપને જેમ છે એમ જ્ઞાનમાં નહીં લેતા કાલ્પનિક રીતે અવધારી લેવું, તે કલ્પના કરવી, તે જેમ કે સ્વરૂપનું ભાવભાષણ, સ્વભાવનું ભાવભાષણ થયા વિના માત્ર વિચારથી, વિકલ્પથી, તર્કથી, અનુમાનથી, આગમથી, ન્યાયથી, યુક્તિથી સ્વરૂપનો નિર્ણય કરી લેવો, તે ભલે તે આગમ અનુસાર લાગતો હોય તો પણ તેમાં સ્વરૂપ વિપર્યાસ ઉત્પન્ન થાય છે. કેમ કે તેમાં યથાર્થ પ્રકારે મારું સ્વરૂપ આવું છે એવું પ્રતિભાસતું નથી, એવું ફીલ થતું નથી. સ્વરૂપ નિર્ણય છે એ સ્વરૂપને જાણવાનો વિષય નથી, પણ ફીલિંગનો વિષય છે. પદાર્થ નિર્ણય વખતે એવું ફીલ થાય છે કે હું સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છું, સાક્ષાત સિદ્ધ સ્વરૂપ જ છું એવું ફીલ થવા માંડે છે, લાગવા માંડે છે. જેમ અત્યારે આપણને એવું લાગે છે કે હું માણસ છું, શું હું માણસ છું એવું સમજાય છે કે લાગે છે? આપણે આપણું માણસપણું સમજીએ છીએ કે અનુભવીએ છીએ? અનુભવીએ છીએ કે હું માણસ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ફલાણા ફલાણા નામધારી છું, હું ફલાણા કુટુંબનો આવો સભ્ય છું, મારા કુટુંબમાં મારું આ સ્થાન છે, મારા દેશમાં મારું આ સ્થાન છે. ઇન્ડિયન નેશનાલિટી એમ ફીલ કરીએ છીએ આપણે. એ બધા નિર્ણયો પલટાઈને, જૂઠા જાણીને એવું એક ફીલ થાય છે ત્યારે સ્વરૂપ નિર્ણય થાય છે, પદાર્થ નિર્ણય થાય છે ત્યારે કે હું સિદ્ધ સ્વરૂપ છું. લોકો ભલે ગમે તે નામથી મને વ્યવહાર કરે, લોકો ભલે ગમે એમ સમજે, એ મારા મૂળ સ્વરૂપને કોઈ સમજતા નથી. જે મને ફીલ થાય છે એવું કોઈ મને સમજતા નથી, એવું મારું સ્વરૂપ છે. એ ફીલિંગ સ્ટેજમાં આવે છે. એટલે એમ કહ્યું અહીંયા કે આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. ઉપદેશ બોધને અસર થયા વિના સિદ્ધાંતનો અભ્યાસ કરવાથી સિદ્ધાંત જ્ઞાન થાય તો એમાં વિપરીતતા ઉત્પન્ન થાય, અને સીધું કોઈ એવી રીતે સિદ્ધાંત જ્ઞાન કરવા જાય તો પણ વિપરીતતા ઉત્પન્ન થાય. કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. બહુ સરસ વાત લીધી છે. સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. એ પહેલા સિદ્ધાંત બોધનો જન્મ જ થતો નથી. શું આવી વાત છે? આ સિદ્ધાંત બોધ ઉત્પન્ન થવા સંબંધીનો સિદ્ધાંત છે. સિદ્ધાંત બોધ પરિણમવા સંબંધીનો સિદ્ધાંત શું? કે ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધ ઉત્પન્ન થતો નથી. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનો વિપર્યાસ પણ વર્તા કરે છે તો અનાદિનું છે, વૈરાગ ઉપશમ છે ને. તો પરપદાર્થમાં સુખ બુદ્ધિને, આધાર બુદ્ધિને, કર્તા બુદ્ધિને, પોતાપણાની બુદ્ધિ તો અનાદિથી વિપરીત ચાલી જ આવી છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. મતિ વિપર્યાસ છે એટલે સિદ્ધાંત પણ વિપરીત સમજવાનો છે. અવિપરીત ક્યાંથી સમજશે? મુક્તિ બુદ્ધિ તો મતિ તો વિપરીત છે. તમે જે રંગના ગ્લાસ ચડાવ્યા હોય ચશ્મામાં તમને એવા રંગે જ વસ્તુ દેખાવાની છે. એના મૂળ રંગે ક્યાંથી દેખાવાની છે? કેમકે તમે તો ગ્લાસ ચડાવેલા. એમ વિપરીતતાના જે દ્રષ્ટિમાં ગ્લાસ છે એમને વસ્તુનું સ્વરૂપ વિપરીત જ અવધારણમાં થશે. ચોખ્ખી વાત છે. સાવ સાચી વાત. પોતાની મેળે કરવા જાય એટલે ભૂલે ભૂલે ને ભૂલે છે. અને જીવે અત્યાર સુધી એવી રીતે જ સ્વચ્છંદ કર્યો છે. કા પોતાની મેળે કર્યું છે, કા અજ્ઞાની ગુરુની સેવા છે, એને કીધું એમ કર્યું છે. ઓલો જ વિપરીતતામાં છે. ક્યાંથી આવો અવિપરીત જ્ઞાન આવશે? એને એ ગરબડ થવાની છે. એટલે 76 નંબરના પત્રમાં કૃપાણુદેવે એમના ભૂતકાળના ઘણા ભવોના અનુભવનો નિચોડ કરીને એક વાત મૂકી એમણે, નિષ્કર્ષ કાઢીને, કે એક સત્પુરુષને શોધ, સર્વભાવ અર્પણ કરી દઈને વર્તો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે, ગેરંટી આપી. ગેરંટી આપનાર કૃપાળુદેવને ખબર છે કે મોક્ષ લેવા માટે મારી પાસે હવે આવવાનો નથી. કેમ કે એક વાર તો એવું થાય છે, સત્પુરુષ મળી ગયા પછી એમ કે છે કે હવે મોક્ષ જ જોતો નથી, હું લેવા શું કરવા જા. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ એવા નાની પુરુષ મળતા હવે એને બીજો મોક્ષ ક્યાં લેવા જવો છે એમ કે છે, એટલે આવવાનો જ નથી. પછી ગેરંટી દેવામાં વાંધો હું? એટલે એમણે પોતાના ભૂતકાળના અનેક ભવોના નિચોડથી એ વાત એમણે 76 નંબરના પત્રમાં મૂકી છે. કેમ કે પછી સેફગાર્ડ થઈ ગયો, પછી સેફગાર્ડ થઈ ગયો, કઈ કે છે એ પ્રમાણે હાઈલો જશે, કઈ કે છે એ પ્રમાણે હાઈલો જવાનો છે. શું કે છે, જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. દ્રષ્ટાંત આપે છે, જેમ કે ચક્ષુમાં જેટલી ઝાંખબ છે, આંખે જેટલી ઝાંખબ છે, તેટલો પદાર્થ તે ઝાંખો દેખે છે, તેટલો ઝાંખો પદાર્થ જોવામાં આવે છે. પદાર્થ તો છે એવો છે પણ જોવામાં ઝાંખો આવે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. એમ આત્મા સમૂળગો દેખાતો નથી, શું બતાવે છે કે આવરણનું પડળ અત્યંત બળવાન છે, આવરણનું પડળ અત્યંત બળવાન છે. આંખના દ્રષ્ટાંતે કે આંખમાં ઝાંખબ છે, પદાર્થ ઝાંખો દેખાય, બળવાન પડળ છે આંખને તો પદાર્થ દેખાવાનો જ નથી. એમ જ્ઞાન છે એ આંખના સ્થાને છે, એને આવરણ આવેલું છે તો એ પદાર્થને જોતો નથી, બળવાન આવરણ છે તો પોતાના સ્વરૂપને જોતો નથી, ઝાંખબ છે તો એટલું ઝાંખું ઝાંખું જોવે છે, એમ છે. એમ વિપરીત છે તો વિપરીત જોવે છે. એટલા માટે આપણે ચશ્માનો દ્રષ્ટાંત લીધો કે તમે ગોગલ્સ પહેર્યા હોય તો બધું તમને થોડું ઝાંખું ઝાંખું દેખાય, તડકો પણ ઝાંખો દેખાય, તો બીજું બધું તો ઝાંખું દેખાય જ, ઘરમાં તો અંધારું દેખાય, ઉલટાનો જ્યાં પ્રકાશ નો હોય ત્યાં અંધારું દેખાય. સિદ્ધાંત જ્ઞાનમાં આપણે વિચાર્યું ને કે માણસ ગ્રંથો વાંચે છે, સિદ્ધાંત ગ્રંથો વાંચે, સમયસાર પ્રવચન સાર જેવા સિદ્ધાંત ગ્રંથો છે, પંચાષ્ટિકાય. હવે સિદ્ધાંત ગ્રંથોમાં વસ્તુનું આત્માનું સ્વરૂપ તો બતાવ્યું છે, અને એવું આત્માનું સ્વરૂપ પોતે પોતાના વિચાર પ્રમાણે વિપરીત બુદ્ધિ પ્રમાણે અવધારી લે છે. ખરેખર તો જો પોતાનું સ્વરૂપ પોતાને જ્ઞાનમાં આવે તો પરિણામનો પ્રવાહ સ્વરૂપ પ્રત્યે ચાલવા માંડે, એવું અદ્ભુત થી અદ્ભુત સ્વરૂપ ની આસક્તિ ઉભી થાય છે. આસક્તિ શબ્દ છે એ ત્યાં શોભતો નથી, એટલે ભક્તિ શબ્દ ત્યાં લેવામાં આવે છે. કેવી સ્વરૂપની ભક્તિ ઉત્પન્ન થાય છે? આસક્તિ એટલે ખેંચાણ. પદાર્થ નિર્ણય થાય એટલે સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ એટલો બધો ઉત્પન્ન થાય, એટલો બધો ઉત્પન્ન થાય કે પરિણામનો પ્રવાહ એ બાજુ ચાલવા લાગે. એવી વસ્તુ સ્થિતિ છે. હવે શાસ્ત્રોમાં જેને એ સ્વરૂપ અવધારી લીધું હોય તો એ પ્રકારનો પરિણામનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એ એમ બતાવે છે કે એને વસ્તુનું સ્વરૂપ કલ્પિત રીતે જ્ઞાનમાં અવધાર્યું છે, એમ સ્પષ્ટ થાય છે. અને કલ્પિત રીતે પરમ પ્રયોજનભૂત એવું વસ્તુનું સ્વરૂપ સ્વીકારી લેવું કલ્પિત રીતે, એને ગ્રહિત મિથ્યાત્વ કહે છે. શું કહે છે એને? બસ એમાંથી એમની મતો ઉત્પન્ન થયા. એવી જ એવા જ પ્રકારે દિવ્ય ધ્વનિમાં વસ્તુના સ્વરૂપની કલ્પના કરીને અન્ય મતો ઉત્પન્ન થયા. કોઈ એક જણને બીજી રીતે ભાષ્યો, બીજી રીતે નિશ્ચય થયો, એને અનુસરવા વાળા મળ્યા, એક ટોળું ઊભું થયું, એનું ડેવલપમેન્ટ થયું, એટલે સંપ્રદાય નામ પામ્યો. આમ છે. ચોક્કસ કલ્પના છે તે વિપર્યાસ છે, તેથી કલ્પનાનું ફળ દુઃખ છે. કલ્પનાનું ફળ આત્મશાંતિ ન હોય, ન આવે એમ કે છે. કલ્પનાથી આત્માને શાંતિ ન આવે, એ કલ્પના એને આત્મશાંતિ આપી ન શકે. જેમ કે આપણે દાખલો લઈએ ને, અત્યારે આપણા કોઈ કોઈ મુમુક્ષુ છે, દેહાંતના સમયમાં આવી પહોંચે છે કે હવે આયુષ પૂરું થવાની તૈયારી છે, તો કે ગુરુદેવે કહ્યું છે હું જ્ઞાયક છું, એવું રટણ કરો. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, અને આત્મશાંતિ ન ઉત્પન્ન થાય. મનને શાંતિ રહે થોડી, પણ આત્મશાંતિ ઉત્પન્ન ન થાય. કેમ કે કલ્પના છે, કામમાં આવે એવી ચીજ નથી. જ્ઞાન જ કામમાં આવે. કલ્પના છે એ જ્ઞાન નથી, ને જ્ઞાન છે તે કલ્પના નથી. કલ્પના કયો કે વિકલ્પના કયો? વિકલ્પની પ્રક્રિયા તે વિકલ્પના. કલ્પના કયો કે વિકલ્પના કયો? વિપરીત કલ્પના કયો? રટણ ને રટણા, રટના ક્રિયાને રટના કહે છે, એમ વિકલ્પની ક્રિયાને વિકલ્પના કહે છે, કલ્પના કહે છે. તેમ જેને ચક્ષુનું યથાર્થ યથાવત સંપૂર્ણ તેજ છે, જેની આંખ ચોખ્ખી છે, જ્ઞાન મિત્ર, તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે, શરીરમાં પોતાપણું, પૈસાદીમાં પોતાપણું, કુટુંબાદીમાં પોતાપણું, ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે, તીવ્રપણે મહત્વ છે, તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. બહુ સરસ વાત લીધી છે. એને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે જ નહીં. બધું વિપરીત જ ચાલે એનું, છે સિદ્ધાંતનું વિચારવું બધું વિપરીત જ થાય. સંસાર ભય દ્રઢ થયો છે કે નહીં તો ઉપદેશ બોધ કરે. બહુ સરસ વાત લીધી છે, એકદમ પ્રેક્ટિકલ સાઈડ છે. નતર ચડી જાય રવાડે જીવ, બીજે જ રવાડે ચડી જાય. નાયક છૂમાં આવી જાય અને કોઈ રીતે એ ઘોડેથી ઉતરી શકે. પછી એનું રટણ થઈ જાય, રટણ માંથી બહાર કાઢવા માંગો ને તો નીકળે. એને અમારા ગુરુએ કીધું છે તો આમ આમ જ કરજે. તો હવે અમે બીજાનું માન્ય હે ને એમ કે એવી વાત છે. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે મુમુક્ષુની ભૂમિકામાં ઉપદેશ બોધનો અસર થવાથી, વિપર્યાસ બુદ્ધિ ચાલી જાય ક્યારે કે જ્ઞાન થાય ત્યારે, વિપર્યાસનું જવું અને સમ્યક જ્ઞાનનું ઉત્પન્ન થવું એક સમયમાં છે. પણ એ પહેલા એ વિપર્યાસો મંદપણાને પામી જાય એટલે નબળા પડી જાય, એટલે એનું જોર હોય નહીં પરિણમનમાં. તેને તેના પ્રમાણમાં, એ મંદતાના પ્રમાણમાં સિદ્ધાંત બોધ વિચારમાં આવી, સિદ્ધાંત બોધ વિચારમાં તેના પ્રમાણમાં સિદ્ધાંત બોધ નું અવગાહન થાય છે એટલે સિદ્ધાંત બોધ સમજાય છે. અવગાહન એટલે સમજવું. જેટલી વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ હોય અને નિર્મળતા આવી હોય એના પ્રમાણમાં એને સિદ્ધાંત બોધ સમજાય છે. અને જેણે તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી નાખી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનો અવગાહન થાય, એને વિશેષપણે સિદ્ધાંત બેસે છે. એક પેરેગ્રાફમાં કેટલી વ્યવસ્થિત અને ઊંડી વાત કરી છે. આવી ભૂલ ન કરે જી, આ વાત સમજે તો સિદ્ધાંત સમજવાની ઉતાવળ કરે કે ભૂલ કરે. ગુરુદેવ પણ પાત્રતાની વાત શું કરવા કરતા હતા, અથવા ગુરુદેવ શ્રીમદ રાજચંદ્ર વાંચો એમ શું કરવા કહેતા હતા, કે આવી બધી વાતો શ્રીમદજીએ બહુ સારી રીતે કરી છે એ તમે સમજો, અને એમ તમે સમજો એવો મારો અભિપ્રાય છે. એટલે કે હું કૃપાળુ દેવથી જુદો પડતો નથી. એમ આવ્યું કે ન આવ્યું? વિપર્યાસ બુદ્ધિ ની બહુ સ્પષ્ટતા કરે છે. ગ્રહ કુટુંબ અને પરિગ્રહ આદિ, ઘર કુટુંબ પૈસો ટકો આબરૂ જે કઈ પોતાપણો સંયોગ છે એ પ્રત્યે જે ભાવો છે, એમના પ્રત્યે, એ વસ્તુઓ પ્રત્યેના જે ભાવો છે, એમાં જે પોતાપણું છે, અહંતા મમતા છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં રાગદ્વેષ જીવને થાય છે, પ્રાપ્ત થાય તો રાજી થાય, ચાલ્યું જાય તો કરાજી થાય, તે જ વિપર્યાસ બુદ્ધિ છે. ઠીક, એને વિપર્યાસ બુદ્ધિ કીધી છે, તે જ વિપર્યાસ બુદ્ધિ. અને અહંતા મમતા તથા કસાય, જ્યાં વૈરાગ ઉત્પન્ન ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, એના પ્રત્યેની ઉદાસીનતા આવે છે. મમત્વ હોય ત્યાં ઉદાસીનતા ન આવે, ને ઉદાસીનતા હોય ત્યાં મમત્વ મંદ પડી જાય છે, ત્યારે જ ઉદાસીનતા આવે છે. અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. શું કહે છે? મંદ પડે પછી નાશ પામે. આમાં શું છે? परिणाम ने अंदर शक्ति क्या है, परिणाम शक्ति बलवान परिणाम ऊंधा तो ऊंधा पण बलवान होय छे ने, क्या छे एना रसमां एमां रसमंद पड़े छे। उपशम जे कहेवा मांगे छे एमां रसमंद ताली छे। रसमंद थवाथी विपरीतता जे छे एनी शक्ति घटी जाय छे। પછી જે નાશ પામે છે, ક્ષીણ થાય છે, એમ નાશ થવામાં પણ આવો ક્રમ પડે છે। સીધો કોઈને નાશ પામે એવું બનતું નથી। 14 ગુણ સ્થાન નું સ્વરૂપ તમે જુઓ તો એ જ બતાવે છે કે પેલા અનંતાનુબંધી નો ગયો કસાય, ક્રોધ માન માયા ને લોભ ચાર મુખ્ય પ્રકૃતિ છે। વિભાવની ચાર મુખ્ય પ્રકૃતિ છે ક્રોધ માન માયા ને લોભ। એમાં ચીકણા પરિણામ જે છે એ અનંતાનુબંધી ના છે। મુમુક્ષુની ભૂમિકામાં એનો રસમંદ થાય પછી ક્ષીણ થાય ત્યારે અનંતાનુબંધી નો કસાઈ ગયો, પણ ક્રોધ માન માયા ના પરિણામ નથી ગયા। જ્ઞાનીને ક્રોધ થાય, માન થાય, માયા થાય ને લોભ થાય, પણ અનંતાનુબંધી ના ન થાય, ચીકણા ન થાય। પછી પાંચમા ગુણ સ્થાને આવે ત્યારે અપ્રત્યાખ્યાન વર્ણિ ના જાય। છઠ્ઠે ગુણ સ્થાન આવે ત્યારે પ્રત્યાખ્યાન કરે એટલે પ્રત્યાખ્યાન ને આવરણ કરનારા જાય અને એક સંજલન નારીએ। પછી ઉપરની ભૂમિકામાં મુનિ દશાની અંદર શ્રેણી પણ સ્વરૂપ નથી, કેમ કે શક્તિ રસમાં છે, પરિણામની શક્તિ ક્યાં છે, રસમાં છે। જે પરિણામમાં આત્મરસ ઉત્પન્ન થાય તે આત્મતાના પરિણામો, આત્મપણાના પરિણામો બળવાન છે। જે પરિણામમાં અનાત્મરસ ઉત્પન્ન થાય તેમાં વિભાવ પરિણામોનો બળવાન પણ છે, આમ સમજવા જેવું છે। અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે, ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે। ઘર કુટુંબ પૈસા કે બીજા કોઈ પણ પદાર્થો જે લોકો એને ગણે છે કે આ બધી એની ચીજ છે, એના ભાગમાં હતી એટલે એને મળી, એના નસીબે એને મળી, એમાં અનાસક્તપણું થવું, એનું આકર્ષણ તૂટવું, એનું નામ વૈરાગ્ય છે। એટલે એમાં ઉદાસીનતા આવે છે। શું આવે છે? ઉદાસીનતા આવે છે। એને એ જીવને એમ સમજાય છે કે આ અનિત્ય સંયોગ છે, આ અનિત્ય સંયોગ હોવાથી અને એના પ્રત્યેના મારા ચીકણા પરિણામ એ મને મારા આત્માને નુકસાનકારક હોવાથી મારે એ નુકસાનમાં ઊભું રહેવું નથી, એટલે એનું ભિન્નત્વ વિચારે છે, સ્વરૂપનું એકત્વ વિચારે છે, સંયોગનું અસારપણું અને નકામાપણું વિચારે છે, એનું અનિત્યપણું વિચારે છે। એ બધું આવે છે ઉપદેશ બોધની અંદર અને યથાર્થ પ્રકારે ભાવ ભય દ્રઢ થવાથી, સંસાર ભય દ્રઢ થવાથી દર્શન મોહનો અનુભાગ એટલે શક્તિ ઘટે છે। એવા દર્શન મોહનો અનુભાગ ઘટીને જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે વૈરાગ્ય યથાર્થ અને સાચો, બાકી બીજી રીતે પણ વૈરાગ્ય આવે તો એ યથાર્થ નથી. અથવા ચારિત્ર મોહનો મંદ થઈને વૈરાગ આવે તો તે યથાર્થ નથી. દર્શન મોહને મંદ થઈને વૈરાગ્ય આવે તે યથાર્થ વૈરાગ્ય છે. ચારિત્ર મોહમાં જુઓ, ઘણા દીક્ષા લઈ લે છે ને. મારા ગુરુએ મને એમ કીધું કે જો તારે આત્મકલ્યાણ કરવું હોય તો દીક્ષા લઈ લે, મુખ ઘરને છોડ, દુકાનને છોડ, દીક્ષા ધારણ કરી દે. એમ છો ભાઈ, મારા ગુરુ કહે છે, મારા મારે કાંઈ વાંધો નહીં, ચાલ હું તો દીક્ષા લઈ, તમે જેમ કહો. દર્શન મોહ નું કઈ લેવા દેવાનું હોય, ચારિત્ર મોહ બંધ થાય, થાક્યો ન થાય. એ વૈરાગ્ય નું સ્વરૂપ છે. પેલા વિપર્યાસ બુદ્ધિ નું સ્વરૂપ કીધું, પછી વૈરાગ્ય નું સ્વરૂપ કીધું, અને હવે ઉપશમ નું સ્વરૂપ કે છે કે એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ, તેનું મંદ થવું તે ઉપશમ છે. કષાય રસ ઘટવો, કોઈ ચીજ પ્રાપ્તિ કરવાના પરિણામ આવ્યા, પ્રયત્ન કર્યો પ્રાપ્ત ન થયો, કષાય ક્લેશ ન થાય જીવને, એ ઉપશમ ના પરિણામ છે. દમન ન કરવું પડે સમજણ પૂર્વક, ઠીક છે વિકલ્પ થયો, વસ્તુ નું સ્વરૂપ એવું નહીં હોય, એમ નહીં થવાયું કેવું, પ્રાપ્તિ અપ્રાપ્તિ માં એને કઈ એટલા કશાય ક્લેશ થતો નથી. વિકલ્પ તો ઉત્પન્ન થવાનો, લોક પ્રકૃતિ છે તો લોક પ્રકૃતિના પરિણામ તો થવાના. ચારે પ્રકૃતિ તો ઠેર સુધી જતી નથી, એ તો અગિયારમે બારમે ગુણસ્થાને જવાની, તો એ પ્રકારના પરિણામ તો થવાના, બુદ્ધિપૂર્વક છઠ્ઠા ગુણસ્થાન સુધી થવાના, અબુદ્ધિપૂર્વક દસમા ગુણસ્થાન સુધી થવાના. પણ પરિણામ થાય અને અપ્રાપ્તિ થાય કે પ્રાપ્તિ થાય, પ્રાપ્તિ થાય તો રસ ચડે નહીં, સુમામાં શું છે, પરિણામ થાય અને પ્રાપ્તિ થાય તો રસ ચડે નહીં. સમજે, ઠીક છે, તો પૂર્વ કર્મનો યોગ હતો એટલે પ્રાપ્ત થયું છે, અપ્રાપ્ત થાય તો કે પૂર્વ કર્મનો યોગ ન હતો. યોગ્યતા પડી છે ને, લોભ ના પરિણામ ની યોગ્યતા પડી છે કે નહી, કે નથી, હે, પડી છે કે નથી પડી. આપણે બહુ ચોખ્ખી વાત લઈએ છીએ, કૃપાળુ દેવ વ્યવસાયમાં ઉપાતા બરાબર, ને એટલા માટે એમને મુંબઈ રહેવું પડતું હતું, ભવાણિયા છોડીને રોજ ગાડી ઉપર જઈને બેસતા હતા. વેપાર ધંધો ચાલતો હતો પૂર્વ કર્મ અનુસાર બરાબર, પ્રાપ્તિ પણ થાય ને અપ્રાપ્તિ પણ થાય. વચ્ચે એવું થયું કે મોતીનો મોટો વેપાર કર્યો અને ભાવ ઘટી ગયા, ભાવ ઘટી ગયા ત્યારે એમને એમ થયું કે અહીંયા તો આપણે વેચા જશે તો નુકસાન જશે, એટલે ક્યાં વેચવા જોઈએ. એક ભાગી એક ભાગીદાર ફ્રાન્સ ગયા, ક્યાં, પેરિસ ગયા હતા. એ જ મને એક ભાગીદારને પેરિસ મોકલ્યા, તો તે નહોતા ગયા કે ત્યાં જઈને મૂર્તિ વેચ્યા ત્યાં ભાવ આવી જશે. હવે પ્રાપ્તિ થાય કે ન થાય, પ્રાપ્તિ થાય પૈસા કમાણા તો એટલો રાગ નહોતો, ભાઈ તો રાગરસ ન ચીડ્યો એમને, તો કે એની ખાતરી શું, તો કે એમને વેપારથી નિવૃત્ત થવાના જ પરિણામ ચાલતા હતા. ક્યારે આ છોડું, ક્યારે આ છોડું, ક્યારે રસ પડે ને તો એ છોડવાના પરિણામ ન આવે, હજી થોડું કરી લો, હજી થોડું કરી લો, હજી થોડું કરી લો એમ આવે. હા ઠીક, છોડ્યું અંતર છોડ્યું ત્યારે ભાગીદારોને કાગળ લખીને કહું, વમાણીયા બેઠા બેઠા મારા ખાતે જે રકમ જમે છે તે મનભાઈ મનસુખના ખાતે હવાલો નાખીને મારું ખાતું હરખું કરી નાખ્યું. એમનું કીધું મારા છોકરાને ખાતે હવાલો નાખજો. છગનભાઈ જીવતા હતા, મોટા દીકરા નામ છગનભાઈ, છગનલાલ હતો, એ શાસ્ત્રો માનતા છોકરા શું કેતા ખબર, સગન શાસ્ત્રી છે કે શાસ્ત્ર કેતા, શાસ્ત્ર શું કરો કે શાસ્ત્રો વાંચે પણ અધ્યાત્મ બાજુ ન વળે ને, એટલે એને શાસ્ત્રી કે શાસ્ત્ર જ્ઞાન હોય, રેફરન્સ આપી દઈએ તમને, આ શાસ્ત્રમાં આમ કીધું છે, આ શાસ્ત્રમાં આમ કે છે, આ શાસ્ત્રમાં એ સગન શાસ્ત્ર કહેતા હતા એમને. પછીનો ઇતિહાસ થોડો કહેવા જેવો નથી, પણ એ સંસાર કેવો છે સમજવા જેવું છે. ભાઈ આપણે મળ્યા હતા, ધોલબેન ના દીકરા છે ને મુંબઈમાં છે, મનુભાઈ પ્રકાશમાં જે પ્રમુખ છે ને, મનુભાઈ રમણીયા મળી ગયા હતા, કૃપાલ દેવ નો 125મી જન્મજયંતિ હતી ને, અમે ગયા ત્યારે 125મી જન્મજયંતિ હતી, ત્યાં રમણીયા હતા, એ લોકો આવ્યા હતા. પછી બધી વાત કરતા હતા કુટુંબ ની, આવું બધું છે કે કુટુંબમાં સગાઓમાં સંબંધીમાં કેવા પરિણામ થાય છે. અને કહેવાય તો પ્રખર જ્ઞાની હતા, તોય તે એના કુટુંબને પોતે ઉદાસીન હતા, એટલે ભાઈના ખાતે નાખી દીધું. એ જમાનામાં એમ સંભળાય છે કે 80,000 જેવી રકમ હતી. કેવી કમાણીની રકમ કેટલી હતી? 80,000 એટલે અત્યારની વેલ્યુ મૂકે તો 8 કરોડ કે 8 અબજ જેવી થઈ જાય, એવડી મોટી રકમ થાય અત્યારે. તો ભાઈના ખાતે નાખી દીધું. અમે અમારા રસ્તે આવેલા એટલે પહેલેથી જ વૈરાગ્યમાં અને ઉપશમમાં હતા. પ્રાપ્તિ અપ્રાપ્તિ ને વિશે અમને રાગદ્વેષ થાય નહીં. પ્રારબ્ધ હતું એ પ્રારબ્ધને અનુસર્યા, અને એ અનુસરતી વખતે રાગદ્વેષ નહીં કરીને સંપરિણામ રાખીને નિર્જરા કરી કે ફરીને એ સંયોગ પાછા હામાં આવે, એવો રસ્તો કાઢ્યો. એ તરવાની કળા છે, આ સવાર જ આપણે તરતા થઈ. તરવાની કળા એટલે શું? જે ઉદય આવે એને ગૌણ કરી નાખવો, એ તરવાની કળા છે. જો મુખ્ય કરો તો અનુકૂળ ઉદયમાં રાગ કરશો, પ્રતિકૂળ ઉદયમાં દ્વેષ કરશો. જે ઉદય આવે એને ગૌણ કરી નાખો, કેમ કે તો જ્ઞાન વિશેષમાં પ્રતિબિંબિત થાય છે. અહીંયા જ્ઞાન વિશેષ નો તિરોભાવ કરવાનો છે, પછી ક્યાં સવાલ છે? ઉદય તો જ્ઞાન વિશેષમાં એનો પ્રતિબિંબ પડે છે ને, એ જ્ઞાનની પર્યાયને જ ગૌણ કરવી છે. તો ઉદયની તો કેમ, તો એનો વિષય છે જ્ઞાનનો, એને ક્યાં મુખ્ય થવાનો? પણ એવું સમાધાન છે કે આવા ઉદયો અને આથી પણ વિશેષ પ્રકારના ઉદયો આ જીવને અનંત વાર આવ્યા આવે. હવે આમાં હું રોકાઈ જવું ને હું ડૂબી જવું ને હું વળગી જવું, ઉદયનો ખેલ છે, કર્મનો ખેલ છે, પડદો પડી જશે, ખેલ બદલાઈ જશે. કૃપાળુ દેવે જે હતો એ ભલન ભાઈ ને સાથે નાખી દીધું, વિયાગ્ય સ્વર્ગમાં. હવે ત્યાં તો સંપત્તિનો પાર નથી, જ્યાં ગયા ત્યાં તો સંપત્તિનો પાર નથી. અહીંના 80,000 કે આ 80 અબજ હોય તો ત્યાં કઈ દેખાય એવું નથી. એવડું મોટું તો ફળ આવે છે એનો. જે બીજ વાવે છે ઉદાસીનતામાં જે પુણ્યબંધ થાય, વૈરાગ્યને કારણે જે પુણ્યબંધ થાય, ઉપશમને કારણે જે પુણ્યબંધ થાય, એનું ફળ એવડું મોટું આવે છે કે ત્યાં તો દોમ દોમ સાહેબ હોય અને કોઈ હમું જોતા નથી. કેમ કે અહીં હમું નથી જોયું તો ત્યાં હમું નથી જોતા, તો અહીંયા હું વળગે. જે પરિણામ ના એક તાકે સ્વર્ગની સંપત્તિ એનો અનુબંધ થાય, એની આગળ આ કઈ નથી, એ હું રોકાઈને કરે. અને રોકાય તો જે પરિણામ ને તાકે નરક નો બંધ થાય, હું કરવા કરે. માટે જ્ઞાની રાગ દ્વેષ કરતા એવું જ્ઞાન છે એમની પાસે. જ્ઞાની છે એટલે એવું એમને જ્ઞાન છે. ભૂમિકા અનુસાર આવે. જો મુમુક્ષુ હોય તો એ આત્મકલ્યાણની મુખ્યતામાં વર્તતો હોય, સત્પુરુષનો યોગ હોય તો એ સત્પુરુષની મુખ્યતામાં વર્તતો હોય, ભાવ ભાષણમાં આવ્યો હોય તો એ સ્વરૂપની મુખ્યતામાં વર્તતો હોય, ભૂમિકા અનુસાર મુખ્યતા વર્તતી હોય, અને જ્ઞાની હોય તો સ્વરૂપની મુખ્યતામાં વર્તતો હોય. બાકી બધું ગૌણ થઈ જાય, આપોઆપ જ ગૌણ થાય, કરવું ન પડે પણ ગૌણ થઈ જાય. પછી ઉપદેશમાં એમ કહેવાય કે ગૌણ કરો ગૌણ કરો, બાકી થઈ જાય એમ જ થાય. સહજ જ છે, એ સહજ જ છે. નુકસાન થયું હોત તો મજૂરી થોડી વધારે કરત, થોડીક મજૂરી કરી લેત નુકસાન વાઇપ ઓફ કરવા માટે, કે ભાઈ કોઈને બોજો ન આવે, કોઈને બોજારૂપ ન થાય, અને કોઈના પરિણામ પોતાના કારણે બગડે નહીં. થોડી વધારે મજૂરી કરી દે, હા એ મજૂરી જ કરીને બીજું શું કીધું, કુટુંબ માટે મજૂરી જ કરી. એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી સદબુદ્ધિ કરે છે. વૈરાગ અને ઉપશમ શું કરે છે? એ બે ગુણ છે જે વિપર્યાસ બુદ્ધિનો પર્યાયાંતર કરીને સદબુદ્ધિમાં લઈ આવે છે, સાચું સૂજે છે. અને તે સદબુદ્ધિ જીવ અજીવાદી પદાર્થની વ્યવસ્થા જેનાથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવાને યોગ્ય થાય છે. એ સદબુદ્ધિ છે એ જ જીવ અને અજીવ પદાર્થની વિચારણા યથાર્થ પ્રકારે કરે એવી યોગ્યતાને પ્રાપ્ત કરે છે. જો ને વૈરાગ એટલે શું? કે જે કઈ સંયોગો છે એના પ્રત્યેની ઉદાસીનતા, નિરસપણ. અને ઉપશમ એટલે એ સંયોગો પલટો ખાય એમાં બે પ્રકાર થાય, પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ, અનુકૂળતા અથવા પ્રતિકૂળતા, તેને વિશે કશાય ક્લેશ ન થવો તે, અથવા મંદ રસના પરિણામ થવા તે, એને કહે છે ઉપશમ. એ બે આત્માના ગુણો ઉત્પન્ન થવાથી જીવના જ્ઞાનમાં નિર્મળતા આવે છે, અથવા વિપર્યાસ મંદ પડીને સદબુદ્ધિની ઉત્પત્તિ થાય છે, અને ત્યારે તે જીવ અને અજીવના સ્વરૂપને સિદ્ધાંતિક રીતે સમજવા માટે યોગ્ય થાય છે. ત્યાં સુધી યોગ્ય નથી થતા. કેમ કે ચક્ષુને પટોળાદી અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે તેમ અહંતા પટોળનું મંદપણું થવાથી, શું કીધું? જે પોતાપણાનું પરિણમન છે એને પટોળ કીધું, કેમ કે એ જ્ઞાનને આવરણ કરે છે. અન્ય પદાર્થમાં પોતાપણાનો ભાવ અભિપ્રાય એ જીવના જ્ઞાનને આવરે છે, અથવા એ પ્રાણને રૂંધે છે, જ્ઞાન અને શાંતિના પ્રાણને રૂંધે છે. આપણે કોઈ નાકને દબાવે છે, શ્વાસ નળીને દબાવે છે, કેવું થાય? હે, કેમ કે શ્વાસોશ્વાસ પ્રાણ છે, પ્રાણને રૂંધે જોઈ. એમ આ પર પદાર્થમાં પોતાપણું એ પ્રાણને રૂંધે છે, જ્ઞાનને આવરણ કરે છે, પડળ આવે છે જ્ઞાન. તેમ અહંતાદી પટણનું મંદપણાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ. કોને કહેલા? જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત, ગમે એને કહેલા એવા સિદ્ધાંત નહીં. કેમ કે એ સિદ્ધાંત પારમાર્થિક પ્રયોજન સહિત નિરૂપણ કરે છે. કેમ કે એ સાતતા સાતતા એ સિદ્ધાંત બતાવે છે. પરમાર્થને સાતતા સાતતા સિદ્ધાંતને કહે છે. સિદ્ધાંત ભાવ, આત્મભાવ વિચાર ચક્ષુએ દેખાય છે. નિર્મળતા થાય, જેટલી નિર્મળતા થાય એટલી સમીપતાથી દેખાય. એને જ્યાં વૈરાગ્યનો ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે. ત્યાં જ્ઞાનનો વિવેક પણ બળવાનપણે હોય છે, ત્યાં સૂઝ પણ બળવાનપણે હોય છે. નહીતર જીવને પોતાના અહિત થતા પરિણામો પકડાતા નથી અને તેથી વિવેક આવતો ખબર જ ન પડે. પોતાના પરિણામ પોતે ન પકડી શકે એનો વિવેક કરે કેવી રીતે? અને બીજા કે તો પણ એને ન દેખાય ત્યાં સુધી વિવેક કેવી રીતે કરે? બીજાનું કીધેલું શું કામ આવે? કામ નથી આવતું. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં. જેવો જોઈએ એવો વિવેક અથવા સૂઝ હોય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કેવું છે? સહજાત્મ સ્વરૂપે છે, જે 13મા ગુણ સ્થાનની દશા છે એ શુદ્ધાત્મ સ્વરૂપ જેવું છે, સહજાત્મ સ્વરૂપ છે એવી દશાવાળું છે. તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. મોહની, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય, એમાં મોહની કર્મ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે. નહીતર તો 12મા ગુણ સ્થાને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે. પણ જ્યાં સુધી મોહનો એક કણ છે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે. ભલે ચારિત્ર મોહ છે તો પણ. એટલે ઈ એમ સાબિત કરે છે કે જીવનો જે મોહ છે પર પદાર્થ પ્રત્યે, જેને લઈને એને પોતાપણું લાગે છે, અનુભવાય છે, એ જીવને આવરણ કરનારા પરિણામો છે. જીવને એ જ બાંધે છે, એ જ બંધનમાં પાડે છે એમ કે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. એના એ અનુસાર જુઓ તો વિપર્યાસ બુદ્ધિ, વૈરાગ્ય અને ઉપશમનો જે સિદ્ધાંત કયો અને જેને કારણે સિદ્ધાંત બોધ સમજાય, એ બધી વાત બરાબર સમજાશે. શું કહેવું છે? સંક્ષેપમાં સાર લઈ લઈએ. સિદ્ધાંત બોધ વિના ઉપદેશ બોધનું પરમાર્થે કાર્યકારીપણું નથી. તો પણ ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધનો જન્મ થતો નથી. એટલે સીધો સિદ્ધાંત બોધનો કોઈ અભ્યાસ કરે તો એ ક્રમ વિપર્યાસ છે. અને જ્યાં સુધી વિપર્યાસ હોય ત્યાં સુધી મતિ વિપરીત હોવાને લીધે બધું ઊંધું ઊંધું સૂજે છે, સવળું સૂજતું નથી. એ મતિને પર્યાયાંતર કરવા માટે, સદબુદ્ધિ કરવા માટે વૈરાગ્ય અને ઉપશમ અનિવાર્ય છે. અને એ વૈરાગ્યને ઉપશમ ઉત્પન્ન થયે જીવને જ્ઞાન આવરણ, જે મોહની નું આવરણ છે, જ્ઞાન નું જે આવરણ છે, એ આવરણ ઘટે છે અને પદાર્થ સમજવા યોગ્ય હિત હિતની પારમાર્થિક બુદ્ધિ પણ એની સૂઝ પણ એને આવતી જાય છે. એટલા માટે હવેના પરિગ્રહમાં પહેલી નીતિ જેમણે એ કહી છે કે જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. મુમુક્ષ હોય તો એને એમ કહે કે તમારા આ પ્રકારનો ભાવ તીવ્ર છે એને મંદ કરો, અહીંયા તમારો ભાવ તીવ્ર છે એને મંદ કરો, અહીંયા તમારો ભાવ તીવ્ર છે એને મંદ કરો. કેમ કે જ્યાં સુધી એ રાગરસ મંદ નહીં પડે ત્યાં સુધી પદાર્થના સ્વરૂપ સુધી જે પહોંચવું છે એ પહોંચવામાં જ્ઞાનની નિર્મળતા નહીં આવે. અને જે કામ થવું જોઈએ એ કામ થાય નહીં. વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં તો નિર્મળ પદાર્થ તો નિર્મળ જ્ઞાનમાં જ આવે ને, મલિન જ્ઞાનમાં કેવી રીતે આવે એમ કહેવું છે. અને જીનના આગમ ઉપર દ્રષ્ટિ મૂકવાથી પણ એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. એ રીતે એમને પછી તો ઠાણાંક સૂત્રના વાક્યો લીધા છે એમને અને એ વિષય ઉપર વધારે વજન આપીને અથવા એનું પ્રયોજન સમજાવ્યું છે. એ ઠાણાંક સૂત્રના આધારે સમજાવ્યું છે. પછી